માણસ પોતાના જીવનની પ્રતિકૂળતાઓ અત્યંત દુઃખી થતો હોય છે અને પ્રતિકૂળતા માટે એટલી બધી અકરામણ થતી હોય, એટલો અશાંત રહે કે એનાથી માણસ પોતાને વ્યથિત અને દુઃખી સમજે. હું આવો છું, કેટલો દુઃખી છું. પણ ભગવાન સ્વયં જયારે વનવાસના આ 14 વર્ષ દરમિયાન એક એક દિવસ કેવા ગયા હશે, કેવી રીતે વિતાવ્યા હશે, કે જે બધી જ સુવિધાઓની વચ્ચે રાજમહેલમાં રહેનાર અને એને 14 વર્ષનો વનવાસ, બે છેડા છે, જેને કહેવાય ને ચરમસીમા, ક્લાઇમેક્સ બે, વૈભવ અને ત્યાગ, બેની વચ્ચે માણસે જીવવાનું છે. વૈભવ હોય તો પણ હસતા હસતા, અને કઈ ત્યાગ ને દુઃખ હોય તો પણ નિરાંતે અને શાંતિ. આ છે ભગવાનના 14 વર્ષના વનવાસનો સંદેશ, આદેશ, ઉપદેશ, બોધ જેને કહેવાય. ભરતજીએ બધી જ રીતે ભગવાનની અસુવિધાઓનો વિચાર કરી લીધો, પણ આ બધી અસુવિધાઓ અને આ વનવાસ કેમ આમ થયું, તો એનું કારણ કોણ? અને હંમેશા કોઈ પણ પરિસ્થિતિ ઉભી થઈ હોય ને તો એનું મૂળ શોધવામાં આવે કે આનું મૂળ કારણ શું, એટલે શા માટે થયું, શાનાથી થયું, કેમ થયું, એવા અનેક પ્રશ્નો માણસની વ્યથાની અંદર આમ ભૂતાવળની માફક ઉભરાતા હોય, છલકાતા હોય. આમ થાય જ કેમ, કેવી રીતે થયું, કોણે કર્યું, શા માટે કર્યું, કઈ કરશે, આમ અનેક પ્રશ્નોની ભૂતાવળ વણઝાર નીકળતી હોય. પણ ભરતજીને તો બીજું અન્ય કઈ નથી દેખાતું, બસ એક પોતે અને પોતાની માં કઈ કઈ, બસ આ બે જ છે ભગવાનને વનવાસ ની અંદર મોકલવાનું કારણ, નિમિત્ત. મેં ધીગ ધીગ, હું કેવો અભાગ્યો, હું કેવો પાપનો દરિયો, ઉદાધી એટલે દરિયો, હું પાપનો કેટલો મોટો દરિયો છું, અગાધ દરિયો, કે જેની કોઈ સીમા નહીં, જેને કોઈ પાર નહીં. અને આ જે કઈ પરિણામ આવ્યું છે વનવાસનું, વનવાસના દુઃખનું, સમસ્ત પ્રજાનું, અને જ્યાં જયારે જયારે આ માણસની કથા સંભળાશે, ગાશે, ત્યારે દરેક વખતે આ દુઃખ દરેકને પીડા આપશે. જ્યાં સુધી રામકથા હશે ત્યાં સુધીથી એની પીડા સબ ઉત્પાત ભયવ, અને આ બધો જ ઉત્પાત જે કઈ થયો એ બધાનું કારણ હું, જેને કારણે આ ઉત્પાત થયો, વરદાન માંગ્યા, એ કઈ કહીએ. થોડીક સ્વભાવની ચિત્રતા હોય, ભલે રાજમહેલમાં રહ્યા તેથી શું થયું, સ્વભાવની વિચિત્રતા તો રાજમહેલ થી માંડીને ઝૂંપડી સુધી રહેવાની છે. ક્યાંય બધું એક સમાન કે એક સરખો નથી હોતું. તો કૈકેયીના સ્વભાવની વિચિત્રતાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ, એટલે મેં ધીગ ધીગ, હું અભાગ્યો. માણસ પોતાની જાતને અભાગ્યો ક્યારે ગણે, કેટલી પીડા હોય. નહીતર કોઈ કોઈ સામેથી કે તું અભાગ્યો છું તો કદાચ એનો પ્રતિકાર કરવા માટે તૈયાર થઈ જઈએ, શબ્દથી, હાથથી, ગમે તે રીતે. પણ માણસ જયારે પોતાની જાતને જ સ્વીકાર કરી લે કે હું અભાગ્યો છું, મનથી પોતાને જે કઈ સમજાયું હોય એના ઉપરથી, કદાચ ઘણા માણસોને વિકૃતિ પણ હોય અને વિકૃતિઓને કારણે પણ પોતાની જાતને ક્યાં તો મોટો માની બેસે, ક્યાં તો અભાગ્ય માની બેસે, કોઈ કેવી પરિસ્થિતિ. પણ અહીંયા ભરતજી તો બિલકુલ સ્પષ્ટ છે, રામને વનમાં જવાના કારણભૂત તો હું જ છું. એટલા માટે હું ધિક્કારને પાત્ર છું, ધિક્કારને પાત્ર છું. મારા જેવો ભાગ્યો અને મારા જેવો આ ઉદધીય ભાગ એનો દરિયો છું. સબુત્પાત કે જેને કારણે આ બધું જ પરિણામ જે આવ્યું છે એનું પરિણામનું કારણ હું છું. આ વિધાતા કેવો વાંકો છે. વિધાતાની વક્રતા પણ અહીંયા આગળ બતાવી દીધી કે કુલ કલંક કરી સૃજેવું. મને આ રઘુવંશનું, આ રઘુકુલનું કલંક તરીકે જ મને જન્માવ્યો છે. મારો જન્મ જ રઘુકુલના કલંક રૂપે જ થયો છે. કુલાંગાર કહેવાય ને જેને, કુલનો અંગાર. એમ ભરતજીએ પણ એટલી વ્યથા, એટલી પીડા છે, એટલો દર્દ છે કે કયા શબ્દોની અંદર હું રજૂ કરું. એટલે જે કઈ ભાવ, જે કઈ મનમાં આવે છે એવા ઊંચામાં ઊંચી ભાવનાથી પોતાની જાતને ધિક્કારે છે. અને એના માટે કુલ કલંક કહી દીધું પોતાની જાત. કદાચ કોઈને ગાળ ભાણવી હોય તો કુલાંગાર એમ કહીને ભંડાય. તો સૃજેવું વિધાતા મોહી, બસ મારું સર્જન, મારો જન્મ આટલા માટે જ થયો છે. કે આટલું કામ કરીને, જેમ કોઈ નાટક ભજવવાનું હોય અને એક પાત્રને કહ્યું હોય કે તારે આટલું જ કામ કરી આવવાનું છે અને ત્યાંથી પાછા આવતા રહેવાનું છે, તો એક પાત્રને માત્ર આ જ કામ ભજવવા, દર્શન કરાવવા માટે જ જેમ મંચ ઉપર મોકલવામાં આવે, એમ જગતમાં વિધાતાએ મને આ કાર્ય માટે જ મોકલ્યો છે. બસ સ્વામીનો વિદ્રોહી, દ્રોહી પોતાના માલક, માલિકનો, જે પોતાનો વડો હોય, આદરણીય હોય, એનો જ દ્રોહ કરવાનો અને એના જ દુઃખને માટે હું નિમિત્ત બન્યો. આમ કહીને મોહી કિન્ન કુમા, અને મારી માએ, મારી કુમાતાએ, મોહી કિન્ન કુમાતા, અને કેમ સાંઈ દ્રોહ, પોતાના વડાનો દ્રોહ કરવો, બંડ પોકારવું જેને કહેવાય, એના વિરુદ્ધમાં સાંઈ દ્રોહ એટલે ક્રાંતિ કરવી એની વિરુદ્ધની અંદર કોઈ પણ રીતે. તો મારી માએ અને આ વિધાતાએ બંને ભેગા થઈને મારા સ્વામીનો, મારા ભગવાનનો દ્રોહી બનવા માટે જ મને જન્મ આપ્યો છે. નિષાદ જોડે છે, ભગવાનનો મિત્ર છે, એટલે હંમેશા મિત્ર મિત્રના સ્વભાવને થોડો ઘણો ઓળખે તો ખરો જ નહીં. એટલે ભરતજીનો જે આ પશ્ચાતાપ છે, વલોપાત છે, એની સામે મિત્ર, પોતાના મિત્રના સદ્રશ, એના સ્તરનું કઈ પણ બોલી શકે ને કહી પણ શકે છે. મિત્રનો, ભાઈનો મિત્ર હોય તો એ ભાઈના મિત્ર પણ ભાઈની માફક, મોટા ભાઈની માફક એ પણ કંઈક બે શબ્દો કહી શકે, કહેવાનો એનો હક ને અધિકાર જતો નથી કરતો. તો ગુહરાજ નિષાદે પણ ભરતજીને આશ્વાસન બીજું આપે કોણ? ભરતજીની ભક્તિ, ભરતજીનો જે ભાવ છે, એમનો જે વેદના છે, એને કોઈ પણ વ્યક્તિ એને આશ્વાસન આપી શકે એમ નથી. કારણ કે મોટામાં મોટી હાનિ થયેલી છે આખી અયોધ્યાને, અયોધ્યાની સમસ્ત પ્રજાને. તો હવે સજીવ પણ છે, માં પણ છે બધા, પણ કોઈ આશ્વાસનના શબ્દો ભરતજીને આપી શકતા, આપવાની એની ક્ષમતા નથી અમારી. ભરતજીની ભક્તિ અને સેવક તરીકેની જે ઊંચાઈ છે ત્યાં સુધી આપવા માટેનો હાથ લાંબો નથી. એટલે સૌ શાંત થઈને આ બધું ભરતજીને, પણ તે છતાંય ત્યાં હાજર કોણ છે? ગંગા કિનારે એ શીશમના વૃક્ષની નીચે જ્યાં ભગવાન ઘાસની પથારીમાં સુતેલા છે ને, ત્યાં નિષાદ છે અને બીજા બે પાંચ જણ છે. અને એટલે નિષાદરાજે થોડી હિંમત કરી ભરતજીને આશ્વાસન બંધાવવા માટે. ભરતજી નાથ કરીએ કત બાદ વિષાદ. અરે નાહક ના, તમે આ શા માટે આટલો બધો ખેદ અનુભવો છો, આટલી બધી ગ્લાની કરો છો? તમે કોણ છો એ તમે તમારી જાતે નથી ઓળખતા, તમે આટલા બધા દુઃખી થાવ છો. એમ કરીને નિષાદે ભરતજી માટે કઈક પોતાની જીભ ખોલી કે લાવ કઈક વાત તો કરું.